நமோதுவே சௌரி அந்தானம் நமோதுவே சௌதானம் நமோதுவே சௌராயிரியான நமோதுவே சௌஜாயனம் நமோதுவே சௌ திரிதாவதி சாவணம் ஓம்காரமெங்கு சயோபித்தம் ஜாயந்தி யோகின காமதம் மோஷதம் செய்யும் காராய நமோ நம மங்கனம் பகவானையோ மகிழமோ குமோவி மங்களம் குன்கொண்டாரி உஜேந்திரம் சுமங்கலம் நமாசுமரிசாராய் சுவானுபூத்தியாஸ்தி சுவாய் பவாய சர்வாய் சார் கிருணசேனை பௌத்தி தாத்தா நியாயம் પહેલા પાઈ વિરાપણી છેલ્લી બીજી લીટી કુંભાર ઘડાનો ઉત્પાદક છે જ નહીં છે શું મળી ઘણી વાત છે ઘડો જે થાય છે માટીના પરમાણુની તે સમયની પર્યાયથી ઘડો થાય છે કુંભાર ઘરાનો ઉત્પાદક છે નહીં આ આ વાત આ શેઠને કુશેઠ મકાનની ઉત્પત્તિ કડિયાથી હોતી નહીં કડિયાથી નથી થતી એમ કે છે પ્રત્યેક પદાર્થ ભિન્ન ભિન્ન છે દરેક રજકણ અને દરેક આત્મા પોતાના દ્રવ ક્ષેત્ર કાળભાવમાં છે શું કહ્યું દરેક આત્મા દરેક રજકણ પોતાનું દ્રવ્ય વસ્તુ એનું ક્ષેત્ર પોળાય એની કાળ અવસ્થાનો એનો ભાવ દરેક પદાર્થ પોતાના દ્રવક્ષેત્ર કાળભાવમાં છે બીજાના દ્રવક્ષેત્ર કાળભાવથી પરમા દ્રવક્ષેત્ર કાળભાવ કઈ થાય એમ બનતું આવું આખું કામ છે એ અહીં કહે છેલ્લે કુંભાર ઘડાનો ઉત્પાદક છે જ નહીં આ આખો ની આ બધું તમાકુના ઓરડા ભરવા અને તમાકુ કાઢવી ને બીડીયું વળાવી ને હવે આ કે કઈ ને કહે તો બસ શેઠ હાજર રહે એટલું તે કોઈ પણ એક રજકણ પોઈન્ટ આ તો અનંત પરમાણુનો પિંડ છે આ પણ એમાં એક એક રજકણ છે પરમ અણુ નાનામાં નાનો ઝીણો અણુ એ પરમાણુ પણ પોતાની પર્યાયમાં પૂતાથી પરણમે છે આ બીજા આમ જોડે રજકણ છે માટે પર્યાય થાય છે પરમા એમ નથી જગતને ગળે ઉતરવું કઠણ બહુ ભાઈ એ અહીં કે છે કુંભાર ગળાનો ઉત્પાદક છે જ નહીં માટે જ કુંભારના સ્વભાવને નહીં સ્પર્શી થકી માટી પોતે કુંભારના પર્યાયને એના સ્વભાવને ઘડો પરને સ્પર્શતો નથી એ ઘડો થવાની પર્યાય માટીની છે એ કુંભારની દશાને અડતી નથી આવું કામ માટી જ કુંભારના સ્વભાવને નહીં અડતી થકી નહીં સ્પર્શતી થકી પોતાના સ્વભાવથી માટી પોતાના સ્વભાવથી એની શક્તિથી કુંભ ભાવે ઉપજે છે આવી વાત આંખો લીયા કામ કરવા ને ક્યાં કરતો નથી એમ કે છે. માને છે ને કે હું કરું છું ના કરું છું. સાયકલ હલવીને પૈસા ભેગા કર્યા ને પૈસા દીધા ને પૈસા વાપર્યા ને મકાન બનાવ્યા ને આઈ કે પ્રભુ એક વાર સુન તો સહી, તું તેરે મેં તારામાં દરુ ક્ષેત્ર કાળ ભાવથી છે અને પરમાણુ એ પરમાણુ કુંભારનો આત્મા એના દ્રવ્ય એટલે વસ્તુ, ક્ષેત્ર એટલે એની પહોળાઈ ચોરાઈ, કાળ એટલે એની અવસ્થા, ભાવ એટલે એની શક્તિ ગુણ, એ કુંભારનો આત્મા એના દરુ ક્ષેત્ર કાળ ભાવમાં છે. તેમ એનું શરીરના રજકણો કુંભારના એક એક રજકણ પોતાના દ્રવ ક્ષેત્ર કાળ ભાવમાં છે. એમ માટીનો એક એક પરમાણુ પોતાના દ્રવ ક્ષેત્ર કાળ ભાવથી રહેલા છે. એની ઘડાની પર્યાય છે એ માટીના સ્વકાળની અવસ્થા છે. કુંભારે બિલકુલ મટ ઘડો કર્યો નથી આ વાત. કડિયાએ મકાન કર્યું નથી બિલકુલ. સમજાય છે? કઈ ઓંગે દાગીનો બિલકુલ ઘડ્યો જ નથી. ઉતારે ગાડીનું કામ અને લાકડાને છેલવાનું કામ બિલકુલ કર્યું નથી. ચિત્રકારે ચિત્રકારની રચનામાં એ ચિત્રકારના આત્માએ ચિત્રકારની ચિત્રમાં કાંઈ કર્યું નથી. અરે આ વાત એના રજકણની પર્યાયથી એ બધું બન્યું છે. હંચાથી આ રજકણ ખીલા નથી. એ તો ભાષાની વાત છે જડની. કાલે એક માણસ કહેતો હતો ભાઈ કાલ કે આ બધું ખુલ્લું આવું છે એ કરતા કાચ જડો ને કાચા ને. મેં કીધું ભાઈ આપ મેં કઈ કહ્યું નથી કા કરો. એ રામજીભાઈ જાણે પછી તો ચંદુભાઈ આની વાત થઈ. બોલો આવ્યો હતો ને અમરટલાનો ભાણી કે આ ખુલ્લા અક્ષરો છે ને કાચ ને, પણ એ ખુલ્લા અક્ષરમાં જે રજકનની અવસ્થા જેવી રવાની છે તે પ્રકારે રહેશે. હા, ધૂળ પણ એને ઝાંખી કરી શકે એવી ધૂળમાં તાકાત નથી. આખરી વાતનું બાપુ આ તો મારક હોય. અનંત રજકણો છે અને અનંત આત્માઓ છે. પ્રત્યેક આત્મા અને પ્રત્યેક રજકણ ભિન્ન ભિન્ન પોતાની વર્તમાન પર્યાયના અવસ્થામાં થઈ રહેલ છે. એમાં એની અવસ્થાને બીજું દંડ કરે એમ અહીં આચાર કહે છે કે અમે તો જોઈ શકતા નથી. સમજાણું કઈ? એ પોતાના સ્વભાવથી કુંભ ભાવે ઉપજે છે. શેઠ છેલ્લી છેલ્લી લીટી છે પેલા પાયગા. હા રોટલી રોટી રોટી એ પોતાના પર્યાય પરમાણુની રોટી થવાને કારણે પોતાથી રોટી થાય છે. તવાથી ને ઈસ્ત્રીથી રોટી થઈ નથી એમ યા આચાર મહારાજ ભગવાન ત્રિલોકનાથ સર્વજ્ઞે કહેલી વાત જાહેર કરે છે. આ કયું સમય એક એક રજકણ દ્રવ ક્ષેત્ર કાળ ભાવ તો એ શબ્દ પહેલા થઈ ગયા છે. આ તો અનંત રજકણનો દળો છે. એમાંથી ટુકડા કરતા 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 છેલ્લો રજકણ પોઈન્ટ રહે એને પરમાણુ, છેલ્લામાં છેલ્લો નાનો ભાગ એને પરમાણુ કહીએ. એ પરમાણુ પણ તેના ગુણ પર્યાયના પિંડરૂપી દ્રવ્ય છે, એની વર્ણગંધ સ્પર્શ એના ગુણ છે, એની વર્તમાન હાલત લીલી પીળી કાળી એની અવસ્થા છે, એના પોતાના ક્ષેત્રકાળ ભાવમાં પરમાણુ રહ્યો છે. બીજા પરમાણુને લઈને એમાં કંઈ થાય છે એમ નથી. આવું કામ ગળે દુનિયાને ઉતરવું નવરાત વરસાદ ન મળે, કાંઈ કરતું નથી. નિમિત્ત હો પણ નિમિત્ત કાંઈ કરતું નથી એ અહીં સિદ્ધ કરે છે. એ કે છે અહીં જો એવી રીતે કુંભાર અને ઘડાની જેમ સ્થિતિ બતાવી કે ઘડો પોતે માટીના પર્યાયથી ઉત્પન્ન થાય છે. એ માટીની પર્યાય છે ઘડો, એ કુંભારની પર્યાય નથી, કુંભારની અવસ્થા નથી. ઘડાની અવસ્થા એ માટીની અવસ્થા છે, એ કુંભારની પર્યાયની અવસ્થા નથી. એવી રીતે હવે દ્રષ્ટાંત આપીને સારા દ્રવ્ય ઉપર ઉતારે છે. બધાએ દ્રવ્યો છે, બધાએ દ્રવ્યો એટલે પદાર્થ, અનંત આત્માઓ, અનંત રજકણો, સ્વપરિણામ પર્યાય પોતાના વર્તમાન જે અવસ્થા એનું પરિણામ પર્યાય છે. એ સ્વપરિણામ પર્યાય પોતાના પરિણામ ભાવે ઉપસ્થા થતા જોવા એમ હવે નિમિત્ત ભૂત અને દ્રવ્યોના સ્વભાવથી ઉપજે છે કે પોતાના સ્વભાવથી ઉપજે છે? નિમિત્ત હો પણ નિમિત્તથી એમાં ઉપજે છે કે પોતાથી ઉપજે છે? હવે એક સવાલ છે. હા હા, જો નિમિત્તભૂત દ્રવ્યોના સ્વભાવથી ઉપસ્થા હોય, પ્રત્યેક પરમાણુ અને પ્રત્યેક આત્મા નિમિત્તભૂત દ્રવ્યથી જો એની પર્યાય થતી ઉપસ્થિત હોય તો નિમિત્તભૂત દ્રવ્યોના આકારે તો નિમિત્તરૂપી જે ચીજ એને આકારે તેમના પરિણામ થવા જોઈએ. સિદ્ધાંત આ છે બાપુ. આ સમજાય છે? કાંઈ આ શરીરની આ અવસ્થા એ પણ જડની અવસ્થા, પોતે પરમાણુની પર્યાય છે. એને આત્મા નિમિત્તભૂત હોવા છતાં નિમિત્તના સ્વભાવથી ત્યાં થઈ નથી, એના પોતાના સ્વભાવથી થયેલી આંગળિયા હાલે છે. આવું છે. પરને માટે પ્રત્યેક પદાર્થ પાંગળો છે, પૂતા માટે પૂરો સમર્થ છે. દરેક આત્મા અને દરેક રજકણ સ્વયં પોતાની પર્યાય કરવામાં પૂર્ણ સામર્થ્ય છે. પરની પર્યાયમાં કિંચિત એક ટકો પણ નિમિત્તનો પરમા નથી. આ મોટર હાલે છે તો કે છે કે એવડા હંચાથી હાલે છે, એમ નથી એમ કે છે. મોટરનો રજકણ એક એક પોતાની તે સમયની અવસ્થાથી તે થયેલ છે. એવડો હંચો આમ કરવા માટે રજકણ હાલ્યા એમ અમે દેખતા નથી કે છે. ઘોડાગાડી હતી જો ને, મોટર નહીં તો ઘોડાગાડી તો હતી ને, એ તમને ખબર છે. પેલા મુંબઈ જયારે ગઈ ત્યારે મોટર નહોતી, પેલા માલ લેવા ગઈ પાલેસથી, ઘરની દુકાન હતી ને ત્યારે ઘોડાગાડી હતી. એટલે ગામમાં જોવા ઘોડાગાડીમાં વિક્ટોરિયા એક ઘોડાની વિક્ટોરિયા અહીંયા પહેલા વહેલા નિવાસ છે. ઠેર સુધી અડસઠ સુધી ગયા મુંબઈ. મોટર નહોતી ત્યાં, મોટર તો પછી થઈ. પણ ઘોડાગાડીને ઘોડાગાડી જે ગાડી છે એ આમ ચાલે છે એ ઘોડાથી ચાલતી નથી એમ કે છે. ઘોડાના શરીરના રજગણો જુદા, ઘોડાનો આત્મા એના રજગણથી જુદો, અને ઘોડાગાડીના રજગણો એ ઘોડાથી શરીરથી આત્મા તદ્દન જુદા છે. હવે આવી વાતો અરે અભિમાની જ્યાં હોય ત્યાં મેં કર્યું મેં કર્યું મેં ભાઈ કે છે ને નરસિંહ મહેતા, હું કરું હું કરું એ જ અજ્ઞાન છે, સકટનો ભાર જેમ સ્વાનતાને. એ જુદી દ્રષ્ટિ એટલે એ પરનો કરતા હું માને છે અભિમાન એટલું. આપણા અહીં તો સ્વતંત્ર દ્રવ્ય છે, પ્રત્યેક પ્રત્યેક પદાર્થ પોતાના શક્તિથી ભરેલું તત્વ છે. એક વાત તો એ આવી છે આજે કે આ આત્મા જે વસ્તુ છે એ અનંત જ્ઞાન દર્શન ચારિત્રના ગુણથી ભરેલો ભગવાન છે. એક વાત, એના ગુણની શક્તિમાંથી જે પર્યાય પ્રગટી અનંત જ્ઞાન અનંત દર્શન અનંત આનંદ અનંત વીર્ય સિદ્ધ થતા પરમાત્મા થતા આત્મા અનંત જ્ઞાન અનંત દર્શન અનંત શાંતિ અનંત સ્વચ્છ અનંત ગુણની એક સમયમાં અનંતી પર્યાય પૂર્ણ અને તે પર્યાય પણ સાદી અનંત રહેશે. ઉત્પન્ન થઈ પછી એમને બે ધ્યાન રાખો કે એ પર્યાયની પૂર્ણતા સાદી અનંત રહેતા છતાં દ્રવ છે તો પરિપૂર્ણ જ છે. ચમત્કારી દ્રવ છે. ભગવાન આત્મા વસ્તુ દ્રવ પદાર્થ બાપુ એની ચીજ અલૌકિક છે. એ ચૈતન્ય ચમત્કારી ચીજ છે કે જેમાંથી અનંત જ્ઞાન ને અનંત આનંદ પ્રગટવા છતાં અને એ પરને લઈને પ્રગટ્યું નથી, અને એવી અનંત દશા પ્રગટવા છતાં અને અનંત દશા સાદી ઉત્પન્ન થઈ તે અનંતકાળ રહેશે પરમાત્મા થયા પછી. એમ હોવા છતાં તે દ્રવ્યમાં કંઈ પણ ઘટાડો થયો છે કે ઉણપ થઈ છે એમ નથી. આવો ભગવાન બેસવું એ ચૈતન્ય ચમત્કારી વસ્તુ છે. દ્રવ્યને એમ છે આ તો ચૈતન્યની વાતો લેવાની છે. ચૈતન્ય ચમત્કાર જેના કેવળ જ્ઞાન ઉત્પન્ન થવામાં સંઘયણ ને મનુષ્યપણું એના નિમિત્ત હોવા છતાં એનાથી કેવળ જ્ઞાન થતું નથી. પરમાત્મા આત્મા થાય સિદ્ધ દશાને પામે તો એ સિદ્ધ દશાની પર્યાય ઉત્પત્તિમાં આ મનુષ્યપણું આ હાડકાણની મજબૂતાઈ ને ગુરુની વાણી ને શાસ્ત્રનું જ્ઞાન ને એમાં કાંઈ કરી શકતા નથી. સમજાણું કાંઈ એક વાત, અને એ અનંતી અનંતી પર્યાયની શક્તિ પ્રગટ થઈ પરમાત્માને આ જ આત્માને પ્રગટ થવાની છે. વર્તમાનમાં અલ્પજ્ઞાની જ્ઞાન છે અને ત્યારે સર્વજ્ઞપણું પૂર્ણ પર્યાય પ્રગટ થશે, છતાં તેના દ્રવ્યમાં કમી આવી છે એમ નથી, વસ્તુ તો ચૈતન્ય ચમત્કાર જેવો છે એવો ને એવડો નવડો છે. સુમેરમલજી, પ્રભુ તું એવડો છો, સમજાય છે? કાંઈ ચાહે તો નિગુણની અવસ્થા એની થઈ, ડુંગળી પ્યાજ અને લસણમાં રહ્યો અનંતકાળ, પણ એની પર્યાયની હીણી અક્ષરને અનંતને ભાગે તો પણ દ્રવ્ય તો વસ્તુ તો છે એટલી ને એટલી છે. અને જેને કેવલ જ્ઞાન થયું, આ હા શું છે બાપુ આ, તો કેવલ જ્ઞાન એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોકને જાણે એવી પૂર્ણ દશા આત્માની સ્વરૂપના સાધન દ્વારા, રાગ ક્રિયા દ્વારા નહીં, સ્વરૂપના સાધન દ્વારા કેવલ જ્ઞાન થયું. એમ કેવલ દર્શન અનંત આનંદ અનંત વીર્ય અનંત કરતા કર્મ કર્ણની પણ પર્યાય પૂર્ણ અનંત પ્રગટ થઈ, છતાં દ્રવ્ય એટલે દ્રવ્યને ગુણ તો જે છે એટલા ને એટલા છે. આ શું કે છે બાપુ, તને ચમત્કાર બીજા ચૈતન્ય બીજા દ્રવ્યનો લાગે છે, પણ તારા ચમત્કારની ચીજ તો જો. અનંતકાળ અજ્ઞાનમાં વીત્યો તો પણ દ્રવ સ્વભાવ તો જે છે એટલો ને એટલો છે, અને અનંતકાળ કેવળ જ્ઞાનમાં વીતશે તો પણ વસ્તુ તો ચેતન ચમત્કારી પરિપૂર્ણ છે તેથી છે. ભાઈ પ્રભુ, તને ખબર નથી તારું તત્વ કેટલું ચૈતન્ય ચમત્કારી ચીજ છે. દુનિયામાં કંઈક ચમત્કાર કરે તો એને લાગે પણ બાપુ તું ચમત્કારી કેવડો જોતો કરો. જેમાં પોતાનું સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની મોક્ષ માર્ગની પર્યાય ઉત્પન્ન થવામાં બીજા કોઈ દ્રવ્યના નિમિત્તની ત્યાં જરૂર નથી. અને તે વખતે પણ દ્રવ્ય તો પૂરણ ભરેલું જ છે. અને પૂર્ણ આનંદ પ્રગટ થતા અતિન્દ્રિય આનંદનો નાથ જાગીને પૂર્ણ થયો જ્યાં તો પણ અનંત આનંદની પર્યાય વખતે પણ ગુણ જે આનંદ અંદર છે એ તો પરી પણ ભરેલો છે. આ વાત સમજાય છે? કાંઈ અનંત વીર્ય પર્યાયમાં બળ એક સમયમાં અનંત પ્રગટ્યું, એ અનંતકાળ બળ એમને એમ પરિણમન 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 થઈને રહેશે, છતાં ગુણ જે છે અને દ્રવ છે તો પરિપૂર્ણ એમને એમ રહેલો છે. આ હા હા આ શું કે છે ભાઈ, તને તત્વના ચમત્કારિક શક્તિના સામર્થ્યની તને ખબર નથી, સમજાણું કાંઈ? એ ભગવાન આત્મા એમ પરમાણુ એક રજકણ પોઈન્ટ, એમાં વર્તમાન દશામાં કાળી લીલી અવસ્થા એક બે ગુણની અવસ્થા વાળી હોય કે અનંત ગુણ વાળી પર્યાયમાં અનંત કાળી લીલી આદિ પર્યાય પ્રગટ થાય, છતાં તે વર્ણને પરમાણુની શક્તિથી તો પરિપૂર્ણ ભરેલો છે. તો એ જાદુગર છે, ભગવાન જાદુગર એવો છે. જેમાંથી હીણી દિશામાં અનંતકાળ રહેતો હોય દ્રવ્યને ગુણ તો એવા ને એવા, અને પૂર્ણ પર્યાયમાં એ અનંતકાળ, અનંતકાળ રહેવાનો છે ને, સિદ્ધ થયે તો એમ અનંતકાળી છે. તો પણ દ્રવ્યને ગુણતો પ્રભુ એવડા ને એવડા, એવા ને એવા, શું કે છે આ, એ તારા શક્તિ અને શક્તિવાન તું, એ પરિપૂર્ણથી ભરેલું તત્વ અનાદિ અનંત છે. એવા તત્વ ઉપર દ્રષ્ટિ પડતા એ દ્રષ્ટિની પર્યાય પ્રગટ થવામાં બીજા કોઈ પદાર્થની સહાયની જરૂર નથી. ભગવાન પોતે પૂર્ણાનંદનો નાથ એનો જ્યાં આશ્રય કરે છે ત્યાં અંદરમાંથી સમ્યક દર્શનને અનંત આનંદની લેજતનો નમૂનો પ્રગટ થાય છે. સમજાય છે કાંઈ? છતાં તે ગુણ ને દ્રવ્ય શક્તિ અને શક્તિવાન પરિપૂર્ણ પરિપૂર્ણમાં ઉછપ હિણપ ને અધિકતા કાંઈ થયું નથી. સંધિભાઈ આવી વાતો છે પ્રભુ. અરે આવી ચીજને અંતરમાં જેને સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાનમાં બેઠીએ એને ભલે ચારિત્ર ન હોય અને અચારિત્ર હોય ભલે દોષ, છતાંય દોષ નો જાણનારો છે અને આનંદની દશા જેટલી થઈ તેને વેદનારો છે અને જેટલો રાગ રહ્યો તેને પણ વેદનારો છે. છતાં અંતરની શક્તિમાં ઉણપ થઈ નથી. આવું સ્વરૂપ છે બાપુ. ભગવાન તું કોણ છો, કેવડો, ક્યાં કેમ છો તેની તને ખબર નથી. આય કે છે કે આત્માના અનંત આનંદને જ્ઞાન પ્રગટ થાય તો તેને નિમિત્તભૂત દ્રવ્યની કોઈ જરૂર નથી. જેને ગુરુ ને દેવ ને વાણીની પણ શાસ્ત્રની પણ જેને જરૂર નથી. જો એ નિમિત્તથી થતું હોય તો નિમિત્તભૂતનો સ્વભાવ એમાં આવવો જોઈએ, તો એ નિમિત્તનો સ્વભાવ એમાં તો આવતો નથી. તારી પ્રભુતામાં કમી થઈ નથી જરી. સમજાય છે કાંઈ? અને અધિકતા દશા પ્રગટ થઈ એમાં કોઈ નિમિત્તની સહાયની જરૂર નથી. સમજાણું કાંઈ? એ અહીંયા કે છે સરદ્રવ્યુ નિમિત્તભૂત અંદ્રવ્યુના ઉપજે છે, પોતાના સ્વભાવથી ઉપજે છે. નિમિત્તભૂત અંદ્રવ્યુના સ્વભાવથી ઉપજતા હોય તો નિમિત્તભૂત અંદ્રવ્યુના આકારે તેમના પરિણામ થવા જોઈએ. કુંભાર નિમિત્ત છે, એને કારણે જો ઘડો થતો હોય તો કુંભારનો સ્વભાવ ઘડામાં આવવો જોઈએ, ક્યાં કુંભારના શરીરને આકારે ઘડો થવો જોઈએ. સમજાણું કાંઈ? એમ આત્મા પૂર્ણાનંદનો નાદ પ્રભુ એનું પ્રતીત અનુભવ થતા એને વ્યવહાર રત્નત્રયનો રાગ હોય છે. દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ વિકલ્પ, શાસ્ત્ર જ્ઞાનનો વિકલ્પ, નવ તત્વના ભેદની શ્રદ્ધાનો વિકલ્પ, શાસ્ત્રનું પરલક્ષી જ્ઞાન હોય છે. પણ કહે છે કે એનાથી જો આ સમ્યક દર્શન જ્ઞાન થાય તો એ રાગનો સ્વભાવ અહીં આવવો જોઈએ ભાઈ. માનસનજી આવી વાત છે, અંદરનો માલ આવો છે કે છે. પ્રભુ તને તારા ચૈતન ચમત્કારના. અરે પરમાણુ પણ એમ છે. એક એક રજકણ વર્ણગંધર સ્પર્શની શક્તિથી ભરેલો તત્વ એ તો ગુણ છે, પણ એની વર્તમાન અવસ્થામાં અનંતના ભાગે રંગરસની પર્યાય હોય કે અનંત ગુણી કાળી રાતી લીલી પર્યાય હોય તો પણ રજકણ અને રજકણના રંગગન ગુણો પરિપૂર્ણ છે. એ પણ એક જળના દ્રવ્યનો ચમત્કાર છે. સમજાવું કાંઈ? બીજી રીતે કહીએ તો આ વજ્રનારા સંગણ્યા શરીરમાં હોય ત્યારે કેવું જ્ઞાન થાય? તો કે છે કે વજ્રનારા સંગણથી જો કેવું જ્ઞાન થયું હોય તો એ સંગણનો સ્વભાવ કેવળ જ્ઞાનમાં આવવો જોઈએ. હે? નિમિત્તભૂત દ્રવ્યથી જો એ થયું હોય તો નિમિત્તભૂત દ્રવ્યનો સ્વભાવ એમાં આવવો જોઈએ. નિમિત્તભૂત દ્રવ્ય તો એને અટતું નથી. હે? બિલકુલ થતું નથી. શાક તો શાક રૂપે રહે છે, તીખું તીખા રૂપે રહે છે. નથી આવ્યું આપણે? શાક ખારું છે એમ કહેવું એ ખોટી વાત છે. ખારું તો મીઠું છે, લવણ ખારું, શાક નહીં. જેની વાતો બાપુ, એ દૂધી 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 છે ને, દૂધી આવે છે ને એના કટકા, દૂધીના કટકા એ શેકે શાક પાણીમાં. તો કે છે કે એ દૂધીના કટકાના જે પર્યાય બફાણી એ પાણીને લઈને નહીં. અને એ દૂધીના કટકા કર્યા શેરબશેર, એમાં પાણી અને એમાં મીઠું વધારે નાખ્યું, મીઠું લવણ. તો એથી એ દૂધીના કટકા એના રેસા રેસા તૂટી જાય. એકલું પાણીમાં બાફે તો રેસા હરખા રેસા હોય જણા એ તૂટે નહીં, બફાઈ જાય. પણ જો એમાં મીઠું વધારે નાખે તો એના રેસા તૂટી જાય. તો કે છે કે રેસા તૂટી જાય, મીઠાથી તૂટ્યા નથી. વાત જ કોઈ આવી વાતો છે બાપુ. હા, આ તો ચૈતન્ય દરબારમાં પેસવાની વાતો છે. હા, સ્વતંત્ર થઈને પેસી શકશે. એ તો આપણે આવી ગયું શાકનો દાખલો નહીં. હવે શાક ખારું છે, મીઠું ખારું છે, મીઠું એટલે લવણ, લવણ ખારું છે, શાક ખારું નહીં. શાક તો શાક રૂપે રહ્યું છે. શાકમાં લવણની પર્યાય છુએ નહીં, અડીએ નહીં. આ હા હા, વાત કોને બે? આ બધા શેઠિયાવી માન માને જાંભ્યું હોય પહેલવાનું. એ વાત વાત સાચી, ઊંધી આખી લાઈન દ્રષ્ટિ ઊંધી છે. સવારમાં ન કહ્યું ઘટ ઘટ અંતર જીન વસે ને ઘટ ઘટ અંતર જૈન મત મદિરા કે પાનસો મતવાળા સમજે ને. ભગવાન આત્મા ગઢગઢમાં જીન સ્વરૂપે વિતરાગ મૂર્તિ તરીકે પ્રભુ બિરાજે છે. અને ગટગટ અંતર જૈન, અને જેણે સ્વભાવનો શરણ લઈને રાગની એકતા તોડી અને જય મેળવો રાગ ઉપરી જૈન પણ ઘટમાં વસે છે, શરીર વાણીમાં નથી આવતી. પણ મત મદિરા કે પાનસો, પોતાના અભિપ્રાયના મદિરાના પાન પીધા છે એને, પોતાના આગ્રહના મદિરાના દારૂના પાન પીધા છે. મત મદિરા કે પાનસો મતવાલા સમજે, પણ મતવાળા અભિપ્રાય પોતાનો બાંધ્યો છે એવા મતવાળા ગાફલ એ તત્વને નહીં સમજી શકે. સમજાણું કાંઈ? આવો માર્ગ છે બાપુ. એ અહીં કે છે, જુઓ અન્ય દ્રવ્યના નિમિત્તભૂત આકારે તેમના પરિણામ થવા જોઈએ. કુંભારથી ઘડો થાય, કુંભારના આકારે શરીરના આકારે ઘડો થવો જોઈએ. શાક લવણથી ખારું થાય તો લવણના જે સ્વભાવ છે એનો ખારાપણું એમાં પેસવું જોઈએ, દૂધીના કટકામાં પેસતું તો નથી. સમજાય છે કાંઈ સંદીપભાઈ? કે આવું સાંભળ્યું તું ત્યાં દિલ્હીમાં? આવો માર્ગ, પ્રભુનો માર્ગ બાપુ. ભગવાન તો મગવત સ્વરૂપ છો, જે હીણી અને રાગવાળી દશા તે માની છે એ બ્રહ્મ છે. પૂર્ણાનંદ ને રાગ વિનાની તારી ચીજ છે અંદર, એને ઓળખીને અનુભવ કરવો અને સમ્યક દર્શન કરવો એ કરવાને લાયક એ છે. બાકી બધી ધૂળ ધાણી ને વા પાણી છે. આંખું વિચારશે બધું ફરી જશે ભાઈ, તારું દ્રવ્ય આત્મા ક્યાં જશે, એનું ક્ષેત્ર ક્યાં, એની દશા ક્યાં, એનો ભાવ ક્યાં, સંયોગો ક્યાં ના ક્યાં. કરોડાધિપતિ માણસ હોય અને ધર્મ તો કર્યો ન હોય, પુણ્યના ભાવ પણ બે બે ચાર કલાક હંમેશા કરવા જોઈએ, એ કર્યા ન હોય, એ મરીને પશુમાં જાય. આ હા હા, કઈ સંયોગો ફરી ગયા, ક્ષેત્ર ફરી ગયું, રજકણનો સિંહ ફરી ગયો, એનો ભાવે ફરી ગયો. હું તો ત્રિજન છું એમ મને. અરે પ્રભુ, તો ત્રિકાળ રહેનાર છો ને, છતાં જે જે પર્યાય મળી ત્યાં એ હું છું. શરીર સુંદર મળ્યું તો હું સુંદર છું, શરીર જીર્ણ કાઠી પાતળી મળી લાકડાની હાડકાની તે હું પાતળો છું, પણ પાતળો જાડો તું ક્યાં હતો? સમજાણું કાંઈ? અહીંયા કે છે કે નિમિત્તભૂત પર પદાર્થથી જો પરમા કઈ થાય તો નિમિત્તભૂત નો આકાર ને સ્વભાવ પરમા જવો જોઈએ, તો એમ થતો. આવી વાત છે. અચ્છાજી, પરંતુ એમ તો થતું નથી. નિમિત્તભૂત દ્રવ્યનો સ્વભાવ પરદ્રવ્યમાં કંઈ પણ અડતો અને જતો નથી. અરે શરીરમાં બુખાર છે, તાવ અને કિનાન આવ્યું, એ કિનાન એ બુખારને અડતું નથી, અને એ તાવ મંદ પડી ગયો એ કિનાનને લઈને નહીં. કિનાન તો નિમિત્તથી છે અને અહીં તાવની અવસ્થા નૈમિત્તિક પૂતાથી થઈ છે. એ અવસ્થા પલટીને જયારે ઠંડી થઈ તો એમાં કઈ ક્યુના ને કઈ નાખ્યું છે તો ક્યુના નું નિમિત્તભૂત વસ્તુ તેનો સ્વભાવ એમાં ઠંડી અવસ્થામાં આવવો જોઈએ. તાવ મટીને ઠંડો થયો તો એને લઈને હોય તેનો સ્વભાવ આવવો જોઈએ. અરે આ તો દુનિયાથી બોલવા માંગે તો બોલી નહીં શકે. બાપુ ભાઈ તો ઘરની પડી જાય છે, મરતા નો ડાકલો મપાય દો, દેહ છૂટવાનો કાળો હોય. આ લવો બંધ થઈ ગયો એમથી પક્ષઘાત થાય છે. બાપુ જડની ક્રિયા ભાઈ તારાથી ન થાય, એ પરમાણુની પર્યાય તે કાળે જે થવાની હોય તે એનાથી થાય. બાપ મરવા પડ્યો, બે છૂટવાનો કાળ, લવો બંધ થઈ ગયો. ભાષા બોલવા જાય કે લખું 5 લાખ એનો દેવાનું બોલતો હતો. 5 લાખ ને ત્યાં ઓલો એનો છોકરો કે બાપુ અત્યારે ધર્મ અંબારીએ, પૈસા ન અંબારીએ, એટલે અમને 5 લાખ દેવા. હું કે પાપ કર્યા, આ 1-2 કરોડ રૂપિયા ભેગા થયા, એમને પાપ કર્યા બધા, હવે કઈ થોડું પૂર્ણ થાય. ધર્મ તો ક્યાં હતો, સમજાણું ક્યાં છેવટે ઓરતો થઈ ગયા હતા. અરે ભાઈ લખું 5 લાખ શાસ્ત્રમાં દેજે. બાપુજી અત્યારે ધર્મ અંબારા, પૈસા નો અંબારા, એમ જ સુમીર મતભાઈ એ બધા બધા એવા હો, એ છોકરા બેડું બધા ધૂતારા હોત. હે બાપુ તને તારું તત્વ ભીન છે, એ તત્વ ભીન છે, એને તો ઠીક લાગે એમ કરે અને એમાં મરી જાય. છોકરાઓ રોવે, બાયડી રોવે, શું કરવા રોવે છે? એ મરીને નરકમાં ગયો, ઢોરમાં ગયો, એમ એને માટે રોવે છે? પોતાની વર્તમાન સગવડતામાં મજૂર કરતો, દુકાને બેહીને મજૂરી કરતો, એ ગયો હવે મારે શું કરવું, એને રોવે છે? હે અરે ભાઈ, એ નિમિત્ત ચીજની દશામાં અસર તને ક્યાં છે? કાંઈ કે છે તારે લઈને તને તારી દશા થઈ, એમાં કોઈ નિમિત્તથી થઈ છે? એમાં નિમિત્ત હો, પણ નિમિત્તથી ઉસમે હોતી એ થાય છે. એ ભાઈ હમણાં ખબર કેવી છે, કેલાચંદજીને પંડિત દિગંબર, અને 2 વાત કબૂલ કરી હમણાં, નહીં તો જયારે વર્ણિજી હારી ચર્ચા થઈ હતી ત્યારે 2 વાત નહોતી માનતા, વર્ણિજી નહોતા માનતા, નહીં એ બધા નહોતા. એક તો એક તત્વની વસ્તુની વ્યવસ્થા વ્યક્તિબદ્ધ હોય, જે સમય જ્યાં જે થવાની હોય તે ક્રમસર થાય, આગી પાછી નહીં, એ નહીં કે નહીં એમ નહીં. ઓર નિમિત્તથી કંઈ પણ પરમા થાય નહીં, નિમિત્ત હો પણ પરમા થાય એ ચર્ચા થઈ હતી. હવે કબૂલ કર્યું છે, છાપવામાં આવ્યું જૈન સંદેશમાં. સોનગઢવાળા નિમિત્તનો નિષેધ નથી કરતા, નિમિત્ત માને પણ નિમિત્તથી પરમા થાય એમ માનતા નથી ભાઈ. બરાબર એ માનતા જૈન સંદેશમાં આવ્યું છે. કેટલા ચંદને 2 વાત કબૂલ કરી, તેથી 20 વર્ષ પહેલા ચર્ચા થઈ ત્યારે કબૂલ નહોતી. ભાઈ બાપુ આ તો પરમ સત્ય. કોઈ પણ વાતમાં ન્યાયમાં ફેર પડે છે તને તો તારી દ્રષ્ટિમાં ફેર છે, વસ્તુ તો આ છે જ છે. આ આચાર્ય કે છે કે એમ તો થતું ને કારણ અહીં દ્રવ્યના સ્વભાવે કોઈ દ્રવ્યના પરિણામનો ઉત્પાદ જોવામાં આવતો નથી. અનેરા તત્વથી અનેરા તત્વમાં એની પર્યાયની ઉત્પત્તિ અંદરથી જોવામાં આવતી નથી. આવી વાત છે. એક માણસ એમ થપ્પડ મારી ને લાલચોળ થયું હોય લાલ તો કે છે કે એ થપ્પડથી લાલચોળ થઈ નથી. થપ્પડ છે એ તો નિમિત્તભૂત બીજી ચીજ છે. એનાથી જો લાલ તો જળની પર્યાયો આમાં આવવી જોઈએ. એ આવતી હા તો દાખ બાર ચાર પૈસે શેર તો મન ના અઢી પછી એના દાખલા ગમે એટલા કરો. હે અરે એ વાત બેસી જાય તેને પરહામું જોવાનું નથી. પરહામું જોવાનું રહ્યું નહીં. આ હોય તો મને ઠીક પડશે, આ નિમિત્ત હોય તો મને ઠીક પડશે, આવું નિમિત્ત ન હોય તો મને ઠીક નહીં પડે. એ દ્રષ્ટિ ઉઠી જાય. મારો ભગવાન પૂર્ણાનંદથી ભરેલો એના હામું જોતા મને ઠીક પડશે, પરહામું જોતા ઠીક પડશે નહી. સમજાણું કાંઈ શું પતા નથી. પરંતુ પોતાના સ્વભાવથી જ ઉપજે છે. દરેક રચકન અને દરેક આત્મા પોતાની વર્તમાન અવસ્થા પોતાના સ્વભાવ ભલે વિકાર હો, વિકારના એ સ્વભાવ કેટલો છે એ પ્રશ્ન ઉછળ મોટો તેડી કે જો વિકાર વિકાર પોતાથી થાય કર્મથી ન થાય તો સ્વભાવ થઈ જાય. પણ એ સ્વભાવ જ છે પર્યાયનો. વિકાર પણ પર્યાયનો સ્વભાવ, નિર્ગુણમાં નથી. સમજાય છે કે આ કે જુઓ ને એ વાત તો વિકારની છે. એવી નિર્ણય કરવાની ફુરસદે ક્યાં આખો દી ધંધા ને પાપ હાલીને જાઉં મરીને ક્યાં છે. હે કરતા નથી બાપવા. અહીં કેટલું રહેવું. આ દેહ ભગવાન તો અનાદી અનંત છે પોતે. અહીં તો 25, 50, 60, 70, 80, 90 એ સ્થિતિ શરીરને લઈને અહીંયા રહેવું એને નથી કે છે. અરે આયુષને લઈને અહીંયા રહેવું પડે એમ નથી એમ કે છે. અહીં તો એમ કે છે અહીંયા જે આત્મા શરીરમાં જેટલો કાળ રહે એ પોતાની યોગ્યતાથી રહેલ છે. આયુષ્કર્મ છે માટે તેમાં રહેલો છે એ અહીં નહીં કે છે. જો આયુષ્કર્મ જડ છે એના કારણે રે તો આત્માની પર્યાયમાં જડનો સ્વભાવ આવવો જોઈએ. આવી વાત તો હોય. આ બધા દાખલા એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરી શકતો નથી. એના બધા દાખલા છે. પરંતુ પોતાના સ્વભાવથી ઉપજે છે દરેક પરમાણુ અને દરેક આત્મા. કારણ કે પોતાના સ્વભાવે દ્રવ્યના પરિણામનો ઉત્પાદ જોવામાં આવે છે. અજ્ઞાની સંયોગથી જોવે છે કે પાણી ઊંડું થયું જે અગ્નિ આવી માટે થયું. અગ્નિ તો નિમિત્ત છે. ઊંડું થયું એ પોતાની પર્યાયથી ઊંડું થયું છે, અગ્નિથી નહીં. અગ્નિથી જો થાય તો નિમિત્તભૂત તો અગ્નિ તો પરમાણુના રંગનું ફરસવાળી ચીજ છે. જો એના હોય તો પાણીના એ પરમાણુનું આવવું જોઈએ. સમજાણું કાંઈ. આવી વાત ઇન્જેક્શનથી અંદર રામ થઈ ગયું ફલણુંથી એ બધી વાતને ગોટા ઉઠાવી દીધા. સમજાણું કાંઈ આમ ફોટો પાડે છે ને ફોટો તો કે છે કે સામે સિંહ અને વાઘ હોય એનો એમ ફોટો પાડે તો એ ફોટામાં જે આકાર આવ્યો એ નથી આવ્યો છે એને લઈને આવ્યો છે જો એમનાથી આવ્યો હોય તો આફ્રિકામાં સિંહના ટોળા બહુ હોય છે બસે બસે સિંહ એકાએક ફરે અને લોકો સિંહનો શું કહેવાય ફિલ્મ તમારી ફિલ્મ લેવા જાય છે પાંચ પાંચ લાખની મોટર હોય છે અને લૂઢાના હરિયામાં હોય એટલે સિંહ આવે કદાચ તો એનો પગ અંદર ન જઈ શકે હરિયા અને છેટે ચાંપાડીએ બધા આખી લાઈન હોય તો એ બધા રજકણોનો અહીં પડે છે ફોટો એ એને લઈને પડે છે તો જ્ઞાન આ રજકણો અહીં આવે તો હુકાઈ જાય એ તો તેરી પેલું મૈસૂર થઈ ગયું હતું મૈસૂરમાં ગયા ને એક સિંહ હતો બહાર ખુલ્લો હતો તો પેલા તમે જોયા મમ્મી કે પણ એક ફોટોગ્રાફ આવ્યો મારા થઈને આવો નંદ શું છે એ સિંહ ઉપર હાથ મૂકો સિંહ હતો જેમ ખુલ્લો આમ હાથ મૂક્યો એ તો કેવું પણ આમું જઈને કે બીજાની આમ મારી આમ જઈને ફોટો પાડી લીધો છે પણ એ સિંહમાંથી નાઈમાંથી ત્યાં રજકણો નથી આવ્યા ત્યાંના રજકણો એ ફોટા રૂપે થયા છે આ હા સમજાણું કાંઈ આવું આપું ભાઈ આકડી જો નિમિત્તભૂતથી એમાં પર્યાય થાય તો નિમિત્તભૂતના દ્રવ્યનો સ્વભાવ તેમાં આવવો જોઈએ તો એમ તો થતું નથી મૈસૂર છે ને શેઠ મૈસૂર દેશ ને એમાં મોટું છે ને એનું સિંહ ને વાઘ રહે બહુ શું કહેવાય એનું એ મ્યુઝિયમ ત્યાં ગયા થાય કોઈ ગામમાં ગયા ને સિંહ હતો તો સિંહ જોયો હતો એમ તો ફોટોગ્રાફ એક આવ્યો મારા ફરીને આવો શું છે અમારે ફોટો પાડવો છે તે સિંહ ખુલ્લો ઉભો હતો માણસ ઉભો હતો આ સામે માથા ઉપર પડી લખો પણ એ ફોટાના રજકણો ત્યાં પરિણમ્યા છે આને લઈને નહીં એમ કે છે આવી વાત ગળે ઉતરવી એમ રાગદેશના પરિણામ કર્યા અને અંદર કર્મના રજકણો કર્મરૂપે પરિણમા એ આ રાગદેશને કારણે નહીં એમ કે છે ત્યાં આગળ એ પરમાણુમાં કર્મરૂપે પરિણમવાની પર્યાયની લાયકાથી પરમાણુ પરિણમા છે અને રાગદેશ કર્યો માટે એના પ્રમાણમાં પરિણમે જેવા દયાના ભાવ હોય એવું ત્યાં પુન પરણમે પણ છતાં આને લઈને પરમાણુની પર્યાય પુનરૂપે પરણમે એમ નહીં સમજાણું કાંઈ એ અહીં કે છે પોતાના સ્વભાવથી કારણ કે પોતાના સ્વભાવેના દ્રવ્યના પરિણામનો ઉત્પાદ જોવામાં આવે છે દરેક રજકણને દરેક આત્માની વર્તમાન દશા પોતાથી થતી જોવામાં આવે છે આમ હોવાથી સિદ્ધાંત સિદ્ધ કરે છે સર્વદ્રવ્યો દરેક દ્રવ્યો એટલે દરેક આત્માને પરમાણુ પોતાના સ્વભાવને નહીં ઓળંગતા પોતાની જે સ્વભાવ છે તેને નહીં છોડતા હોવાને નિમિત્તભૂત અંદ્રિભૂત પોતાના પરિણામના ઉત્પાદક છે જ નહીં રાગ ને દ્વેષ પુણ્યને પાપના ભાવ જીવ કરે એમાં કર્મનો બિલકુલ અંશ નથી એમ કે છે એ નિમિત્તથી બિલકુલ વિકાર થયો નથી એમ કે છે કેસે મને સરવાળો નહીં છે, પેલું કહ્યું છે સરવાળો નહીં છે. હા હા, અત્યારે તો જૈનમાં એ ત્રણેય પીરકામાં એ હાજર છે, કર્મને લઈને વિકાર થાય, કર્મને લઈને વિકાર થાય. સમજાણું કાંઈ એ વાત જૂઠી છે. વિકાર તો પોતાની પર્યાયની યોગ્યતાથી પોતાને કારણે થાય છે, નિમિત્તભૂત રીતથી થાય તો કર્મનો સ્વભાવ અહીં વિકારમાં આવવો જોઈએ. વિકાર તો અરૂપી પરિણામ છે અને કર્મ તો જડ મૂર્ત દ્રવ્ય છે, જડ મૂર્ત છે તો મૂર્ત પણ અહીંયા આવવું જોઈએ એનાથી થાય તો. આ હા હા હા, એક એ વાતના ઠેકાણા ક્યાં. સર્વદ્રવ્યો નિમિત્તભૂત અને દ્રવ્યોના સ્વભાવને નહી સ્પર્શતા થતા પોતાના સ્વભાવથી પોતાના પરિણામ બહાર ઉપજેશ. આખો સિદ્ધાંત માટી આચાર દેવ કહે છે કે જીવને રાગાદીનું ઉત્પાદક ને પરદેવને દેખતા નથી. આત્માની પર્યાયમાં રાગ ને દ્વેષ પુણ્યને પાપ થાય તે અનેરા દ્રવથી થાય અને દેખતા નથી. એ અપને કો આપ ભૂલ કે હેરાન હો ગયા, એને પર હેરાન કરે એમ છે. આવી વાત બોલ્યો. જીવને આચાર દેવ કહે છે કે આત્માને જીવ એટલે આત્મા એને રાગ પુણ્ય પાપ દયા દાન વ્રત ભક્તિ કામ ક્રોધ લોભ વિષય વાસના એનો ઉત્પાદક એની અંદરને દેખતા નથી. હા હા, એ કર્મથી આત્મામાં વિકાર થાય એને દેખતા નથી. હા હા હા, અહીં તો કે કર્મનો એવા ભોમાંથી ભાલા ઉઠે ભાઈ, એવા કર્મ આખા આવે તમે દુઃખી થઈએ. ખોટી વાત બધી કે છે, ભોમાંથી ભાલા ઉગ્યા એમ વાતો કરે છે લોકો. એવું હશે તમારા હિન્દી ભાષામાં ભોમ ભોમ, જમીનમાંથી ભાલું નહીં એવું કંઈક કહેવત છે ગુજરાતમાં, ભોમાંથી ભાલું નીકળે. કર્મ કર્મ આકરા કર્મ એવા ઉદયા અને ગરીબ ને હેરાન થઈ ગયા, ભૂલમાં એ નથી આંબળને. મિથ્યા દ્રષ્ટિ પણ કરે છે તે દર્શનમોનું કર્મ છે, એના નિમિત્તે અહીંયા દર્શનમો મિથ્યા કરે છે એને જોતા નથી કે છે કે. એમ હજી જ્ઞાનીને પણ નબળાઈને લઈને રાગદેશનું વેદન છે, એમાં કર્મને કારણે વેદન છે એમ એને દેખતા નથી કે છે. સમજાણું કાંઈ એ નય અધિકારમાં આવી ગયો છે. પ્રવચન સાર કરતા ભોગતા નય છે ને, ધર્મી જીવ છે, સંકીર્તિ છે, જ્ઞાની છે, મુનિ છે, સાચા સંત એને પણ જે રાગ થાય છે એનું એ રાગનું કરવાપણું મારું પોતાનો પર્યાયમાં છે અને રાગનું કરતા ને ભોગતા એ રાગનો ભોગતા પણ હું છું. સંકીર્તિ છે, જ્ઞાની છે, મુનિ છે, છતાં રાગ આવ્યો એનો વેદક અને વેદનારો હું છું એમ કે છે. સુરતળી નહીમાં છે જ્ઞાન અધિકારમાં સુરતળી નહીં. આ હા, સમજાણું કાંઈ મુનિ એમ કે છે કે રાગનો ભાગ અમને પણ જે આવ્યો એના કરતા ને ભોગતા એને છીએ. પરને લઈને રાગ થયો અને પરને લઈને વેદન છે એમને એમ છે નહીં, એમ વસ્તુની સ્થિતિ નથી. કે છે જીવને રાગ આદિ રાગ દ્વેષ પુણ્ય પાપ ઉત્પાદક બન અન્ન દ્રવ્યને દેખતા સમજતા માનતા નથી કે જેના પર કોપ કરીએ આણે મને વિકાર કરાયો, કરમ મને વિકાર હતો, સગડો ઉપદેશ થયો તને. સમજાણું કાંઈ પરદ્રવથી કઈ થતું નથી, જેથી અમે પરદ્રવીમાં શ્રીનો કોપ કરીએ. અમે તો અમારી નબળાઈને લઈને અમારામાં થાય છે. વિશેષ કહેશે.